એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરી રહ્યા છીએ જેનાથી, સાચું કહું તો, ઘણા લોકો થોડા દૂર રહેવાનું પસંદ કરે છે. ગણિત.
હા, મોટાભાગના લોકો માટે ગણિત એટલે સૂત્રો, અઘરા દાખલા, સ્કૂલના દિવસો, કદાચ માર્ક્સની ચિંતા.
બરાબર. પણ સવાલ એ છે કે શું ગણિત ખરેખર આટલું જ છે, કે પછી આ સંખ્યાઓ અને સમીકરણોની પાછળ મતલબ કંઈક બીજું પણ છે? કદાચ કોઈક એવી દુનિયા જે, ખબર છે, આશ્ચર્યજનક રીતે રચનાત્મક અને સુંદર હોય.
તમે એકદમ બરાબર મુદ્દા પર આવ્યા છો. આપણે ગણિતને જે રીતે જોઈએ છે ને, એ કદાચ અધૂરું ચિત્ર છે. અને આ જ વાત પર આજે આપણે ચર્ચા કરવાના છીએ. સર ટિમોથી ગોવર્સનું પુસ્તક છે મેથેમેટિક્સ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન,
એટલે કે ગણિત એક અત્યંત સંક્ષિપ્ત પરિચય.
હા, અને આ પુસ્તક ખરેખર આપણી જે સામાન્ય માન્યતાઓ છે ને ગણિત વિશે, એને પડકારે છે, પૂછવા પ્રેરે છે કે ગણિત ખરેખર છે શું, અને ગણિતજ્ઞો મતલબ શું કરે છે.
અને મને લાગે છે કે આજના સમયમાં આ સમજવું ખૂબ ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણે સતત સમસ્યા નિવારણની વાત કરીએ છીએ, પ્રોબ્લેમ સોલ્વિંગ, પછી તાર્કિક વિચારસરણી, લોજિકલ રીઝનિંગ, પેટર્ન ઓળખવી,
બધે જ બિઝનેસમાં, ટેકનોલોજીમાં, રોજિંદા જીવનમાં પણ.
બરાબર. તો જો ગણિત આ બધી ક્ષમતાઓનો પાયો હોય, તો પછી એને ખાલી અઘરો વિષય ગણીને બાજુ પર મૂકી દેવાય, એ તો ભૂલ કહેવાય ને?
ચોક્કસ.
તો ચાલો આજે સાથે મળીને ગણિતના આ અજાણ્યા પાસાને ઉજાગર કરવાનો પ્રયાસ કરીએ.
શરૂઆત કરીએ લેખકથી. સર ટિમોથી ગોવર્સ એ માત્ર કોઈ સામાન્ય ગણિતના પ્રોફેસર નથી. હા, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે, એ વાત સાચી, પણ એમની ઓળખ એનાથી ઘણી મોટી છે. 1998માં એમણે ફિલ્ડ્સ મેડલ મળ્યો હતો.
ફિલ્ડ્સ મેડલ એટલે પેલું ગણિતનું નોબેલ પ્રાઇઝ કહેવાય છે?
હા, બરાબર, ગણિતનું સર્વોચ્ચ સન્માન.
એટલે આપણે ગણિતના એકદમ ટોચના વિચારક વિશે વાત કરી રહ્યા છીએ, પણ ઘણીવાર એવું બને છે કે જે વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં ટોચ પર હોય, એ સામાન્ય માણસને પોતાની વાત સરળતાથી સમજાવી ન શકે. ગોવર્સમાં શું ખાસ છે?
સારો સવાલ છે. ગોવર્સની બે મુખ્ય ખાસિયતો છે. એક તો એમનું પોતાનું સંશોધન. એ ગણિતના જુદા જુદા લાગતા ક્ષેત્રો, જેમ કે ફંક્શનલ એનાલિસિસ અને કોમ્બિનેટોરિક્સ, એમને જોડે છે.
એટલે એમને ગણિતની અંદરની એકતાની ઊંડી સમજ છે.
બરાબર. અને બીજું જે આ પુસ્તક માટે સૌથી અગત્યનું છે, તે છે એમની સમજાવવાની અદ્ભુત ક્ષમતા. અત્યંત જટિલ અમૂર્ત વિચારોને પણ એકદમ સ્પષ્ટ, સરળ અને રસ પડે એવી રીતે રજૂ કરે છે.
એટલે ખાલી શું છે એ નથી સમજાવતા,
ના,
પણ ગણિતજ્ઞો કેવી રીતે વિચારે છે, એમની વિચારવાની પ્રોસેસ શું છે, એ પણ બતાવે છે. જડે આપણને અંદર લઈ જાય છે એક ગાઈડની જેમ.
તો પછી આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે, મતલબ એ કહેવા શું માંગે છે ગણિત વિશે?
પુસ્તકનો કેન્દ્રીય વિચાર એ છે કે ગણિત એટલે ખાલી નિયમો, સૂત્રો કે ગણતરીઓનો સૂકો સંગ્રહ નથી.
એનાથી ઉલટું, ગણિત એક જીવંત પ્રવૃત્તિ છે, રચનાત્મક, માનવીય, જેમાં આપણે પેટર્ન શોધીએ છીએ, અમૂર્ત સંરચનાઓને ઓળખીએ છીએ, સમજીએ છીએ, એના વિશે તાર્કિક રીતે વાત કરીએ છીએ.
એટલે રટણ ગોખણ નહીં.
બિલકુલ નહીં. ગોવર્સ કહે છે કે આધુનિક ગણિતનો હાર્દ એક પદ્ધતિમાં છે, એને એ અમૂર્ત પદ્ધતિ, એબસ્ટ્રેક્ટ મેથડ કહે છે.
અમૂર્ત પદ્ધતિ, આ શબ્દ થોડો ટેકનિકલ લાગે છે, સરળ રીતે કહીએ તો?
ચોક્કસ. એનો અર્થ ખરેખર બહુ ઊંડો પણ સરળ છે. જુઓ, અમૂર્ત પદ્ધતિ એટલે કોઈ પણ સમસ્યા કે વસ્તુ લો, એમાંથી બિનજરૂરી ઉપરછલ્લી વિગતો કાઢી નાખો.
ઓકે.
અને એના મૂળભૂત તાર્કિક માળખાને પકડો. જાણે એક્સરે હોય ને, ખાલી હાડપિંજર દેખાય.
હા, સમજાયું.
ગોવર્સ કહે છે ગણિતનીઓ આ જ કરે છે. દેખાવમાં સાવ જુદા લાગતા પ્રશ્નો હોય, પણ અંદરથી એમનું માળખું એક જ હોય. એ સમાનતા શોધી કાઢે. એમનું ધ્યાન જવાબ શોધવા કરતાં સમજણ પર વધુ હોય છે.
અન્ડરસ્ટેન્ડિંગ.
અને આ પુસ્તકનો હેતુ પણ એ જ છે, ગણિતનો ડર કાઢવો.
હા, ડર કાઢવો અને એની પાછળ રહેલી તર્કની સુંદરતા, એની રચનાત્મકતા બતાવવી. આ સાંભળીને જ ગણિત પ્રત્યે જોવાનો દૃષ્ટિકોણ બદલાય એવું લાગે છે. સારું, તો હવે પુસ્તકના કેટલાક મુખ્ય વિચારો અને પ્રકરણોમાં થોડા ઊંડા જઈએ. શરૂઆત મોડલ્સથી થાય છે, ખરું ને? શું છે આ મોડલ્સ?
હા, પ્રકરણ એકમાં ગોવર્સ પેલી અમૂર્ત પદ્ધતિ સમજાવવા માટે જબરદસ્ત ઉદાહરણ વાપરે છે. એ બે વસ્તુ સરખાવે છે, એક તો આપણી જાણીતી રમત ટિકટેકટો ચોકડી મીંડું,
હા હા,
અને બીજું 3x3 જાદુઈ ચોરસ મેજિક સ્ક્વેર, જેમાં 1 થી 9 અંક એવી રીતે ગોઠવેલા હોય કે બધી બાજુ સરવાળો 15 થાય.
હા, એ પણ ખબર છે, ટિકટેકટો અને મેજિક સ્ક્વેર. પણ એક રમત અને એક ગાણિતિક કોયડો, એમાં શું સરખું? એ તો સાવ અલગ છે.
અને અહીં જ ખરી મજા છે. ગોવર્સની અમૂર્ત પદ્ધતિ અહીં જ કામ કરે છે. એ બતાવે છે કે ગાણિતિક રીતે આ બંને વસ્તુઓ મૂળભૂત રીતે એક જ છે.
શું વાત કરો છો, કેવી રીતે?
જો, ટિકટેકટોમાં જીતવા માટે શું જોઈએ? 3 ખાના 1 લાઇનમાં, બરાબર?
હા.
અને જાદુઈ ચોરસમાં એ જ 3 સ્થાન પર એવા અંકો છે જેમનો સરવાળો 15 થાય છે, એટલે બંનેની જે અંદરની સંરચના છે, અંડરલાઇંગ સ્ટ્રક્ચર, એ સમાન છે.
અરે વાહ.
અહીં અમૂર્તતા વપરાય છે. આપણે એક્સ અને ઓ કે પછી 1 થી 9ના આંકડા, એ બધી ઉપરની વિગતો ભૂલી જઈએ અને ખાલી સ્થાન અને જોડાણના મૂળભૂત તાર્કિક સંબંધો પર ધ્યાન આપીએ. ગણિતજ્ઞો આ જ કરે છે.
એટલે જુદા જુદા મોડેલ્સ પાછળ એક જ અમૂર્ત સંરચના શોધવી,
બરાબર. અને અહીં જ પેલો પોઇન્કેરેનો વિચાર આવે છે, જે ગોવર્સ ટાંકે છે. ગણિત એ જુદી જુદી વસ્તુઓને એક જ નામ આપવાની કળા છે.
એક રમત અને કોયડો એક જ છે. આ તો ખરેખર વિચારતા કરી દે તેવી વાત છે. મતલબ ગણિત સપાટી નીચે છુપાયેલા જોડાણોને બહાર લાવે છે. અદ્ભુત. આ પછી પ્રકરણ 2માં સંખ્યાઓ, નંબર્સ અને અમૂર્તતા, એબસ્ટ્રેક્શનની વાત છે. હવે સંખ્યાઓ તો આપણે રોજ વાપરીએ છીએ, એમાં શું નવું?
ગોવર્સ અહીં એક મૂળભૂત સવાલ પૂછે છે. સંખ્યા ખરેખર છે શું? શું એ કોઈ ભૌતિક વસ્તુ છે?
ના, એ તો નથી.
તો એ સમજાવે છે કે સંખ્યા એ ખાલી ગણવાનું સાધન નથી, પણ એક અમૂર્ત પ્રણાલી, એબસ્ટ્રેક્ટ સિસ્ટમનો ભાગ છે. સંખ્યાની ઓળખ એના નિયમોથી છે. જેમ કે આપણે 1, 2, 3 થી શરૂ કર્યું પ્રાકૃતિક સંખ્યાઓ, પણ પછી x+5=2 જેવું સમીકરણ આવ્યું, તો ઋણ સંખ્યાઓની જરૂર પડી, -3 જેવી, શૂન્યની જરૂર પડી, અને પૂર્ણાંકોની સિસ્ટમ બની.
પછી ભાગાકાર માટે અપૂર્ણાંક આવ્યા, સમ્ય સંખ્યાઓ.
હા, અને પછી પેલું પાઈ આવ્યું, વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર, જે ક્યારે પૂરો ન થાય, રિપીટ ન થાય, અસમ્ય સંખ્યાઓ, અને વાસ્તવિક સંખ્યાઓની સિસ્ટમ બની. ગોવર્સ કહે છે, દરેક પગલું એક જરૂરિયાતમાંથી આવ્યું, પણ મહત્વનું એ છે કે આ આખી સિસ્ટમ છે, એના નિયમો આપણે બનાવ્યા છે મનુષ્યોએ.
એટલે નિયમો પણ આપણે બનાવેલા છે.
હા, અને એ સમજાવવા એ મોડ્યુલર અંકગણિતનું ઉદાહરણ આપે છે, પેલું ઘડિયાળનું ગણિત.
ઓ હા, જેમાં 12 પછી 1 આવે,
બરાબર. ત્યાં 8+5=1 થાય. એ સિસ્ટમના પોતાના નિયમો છે, આપણા સામાન્ય ગણિતથી જુદા, પણ તાર્કિક રીતે સાચા છે એ સિસ્ટમ માટે. આ બતાવે છે કે ગણિતના નિયમો કોઈ પથ્થરની લકીર નથી, એ આપણે પસંદ કરેલી અમૂર્ત પ્રણાલીના ગુણધર્મો છે. અને અહીં પેલો બીજો વિચાર આવે છે, એક ગાણિતિક પદાર્થ તે છે જે તે કરે છે. એટલે કે સંખ્યા 2 શું છે એના કરતાં વધુ મહત્વનું એ છે કે તે 1+1 બરાબર છે, તે અવિભાજ્ય છે, તે યુગ્મ છે, વગેરે. એની ઓળખ એના ગુણધર્મો અને સંબંધોથી છે.
એટલે ગણિતમાં નિયમો પણ આપણી બનાવેલી સિસ્ટમ પર આધાર રાખે છે. આ ખરેખર રસપ્રદ છે. હવે ગણિતની વાત હોય અને પુરાવા, પ્રૂફ્સ નો ઉલ્લેખ ન થાય એવું બને. પ્રકરણ 5 આના પર છે. આ પુરાવાનું આટલું બધું મહત્વ કેમ છે? શું ખાલી ખાતરી કરવા માટે કે જવાબ સાચો છે?
પુરાવો તો ગણિતની કરોડરજ્જુ છે, એની ઓળખ છે. પણ ગોવર્સ અહીં સ્પષ્ટતા કરે છે, ગાણિતિક પુરાવો એ વિજ્ઞાનના પ્રયોગ જેવો નથી કે કોર્ટની દલીલ જેવો નથી.
કેવી રીતે અલગ પડે?
વિજ્ઞાન પુરાવાથી સિદ્ધાંતને વધુ સંભવિત બનાવે. કોર્ટમાં પુરાવા વાજબી શંકાથી પર સત્ય સ્થાપવાનો પ્રયાસ કરે, પણ ગાણિતિક પુરાવો સંપૂર્ણ તાર્કિક નિશ્ચિતતા, લોજિકલ સર્ટેનિટી સ્થાપિત કરવાનો દાવો કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી.
પણ શું પુરાવો ખાલી સાચું ખોટું નક્કી કરે એટલું જ?
ના, અને આ જ ગોવર્સનો મુખ્ય મુદ્દો છે. પુરાવો માત્ર એ નથી કહેતો કે કોઈ વાત સાચી છે, પણ એ સમજાવે છે કે તે શા માટે સાચી હોવી જોઈએ.
ઓહો, એટલે કારણ આપે છે.
બરાબર. એ જુદા જુદા ગાણિતિક ખ્યાલો વચ્ચેના છુપાયેલા તાર્કિક જોડાણોને ખોલી આપે છે. એટલે સારો પુરાવો ખાલી ચકાસણી નથી, એ આપણી સમજણ વધારે છે. આપણને પેલી અહા મોમેન્ટ આપે છે. એટલે જ ગોવર્સ કહે છે, ગણિત સમજણ વિશે છે, પુરાવો એ સમજણનો રસ્તો છે.
હા, એ પોતે પુસ્તકમાં પ્રૂફ બાય કોન્ટ્રાડિક્શન અને મેથેમેટિકલ ઇન્ડક્શન જેવી રીતો પણ સમજાવે છે, ખરું ને?
હા, એકદમ સરળતાથી.
પુરાવો એટલે સમજ. આ વિચાર જ ગણિતને એક નવા દૃષ્ટિકોણથી જોવામાં મદદ કરે છે. હવે વાત કરીએ પ્રકરણ 6 અને 4ની. અનંત, ઇન્ફિનિટી, મર્યાદા, લિમિટ્સ અને સાથે અંદાજો, એસ્ટિમેટ્સ. આ થોડું વિચિત્ર લાગે છે. ગણિત અને અંદાજ, ગણિત તો ચોકસાઈ માટે જાણીતું છે.
આ બંને મુદ્દા ગણિતની શક્તિ અને એનો વ્યાપ કેટલો મોટો છે એ બતાવે છે. પ્રકરણ 6માં અનંતની વાત છે, ઇન્ફિનિટી. આ વિચાર સદીઓથી લોકોને મૂંઝવતો આવ્યો હતો, પણ ગણિતજ્ઞોએ લિમિટ, મર્યાદાના ખ્યાલ દ્વારા અનંત સાથે કામ કરવાની એક ચોક્કસ તાર્કિક રીત શોધી કાઢી.
અને એનાથી જ પેલું કલનશાસ્ત્ર, કેલ્ક્યુલસ આવ્યું ને?
હા, કેલ્ક્યુલસનો પાયો નંખાયો, જે આજે ભૌતિક વિજ્ઞાન, એન્જિનિયરિંગ, અર્થશાસ્ત્ર લગભગ બધે જ વપરાય છે. આ બતાવે છે કે ગણિત કેવી રીતે અસ્પષ્ટ લાગતા વિચારોને પણ ચોક્કસ ગાણિતિક ભાષા આપી શકે છે.
અને પેલું અંદાજવાળું પ્રકરણ 4, ગણિતમાં અંદાજ.
હા, ગોડ્સ આપણી એ માન્યતા તોડે છે કે ગણિત એટલે હંમેશા 100% ચોક્કસ જવાબ. વાસ્તવિક દુનિયાની ઘણી સમસ્યાઓમાં અથવા શુદ્ધ ગણિતમાં પણ ચોક્કસ જવાબ કદાચ મળે જ નહીં, અથવા મળે તો પણ એની જરૂર ન હોય.
ત્યારે
કેટલું મોટું, આશરે કેટલું, એવા સવાલો વધુ મહત્વના બને છે. એટલે કે અંદાજો, એપ્રોક્સિમેશન્સ અને માત્રાનો ક્રમ, ઓર્ડર ઓફ મેગ્નિટ્યૂડ જાણવો વધુ ઉપયોગી હોય.
દાખલા તરીકે
પેલો પ્રાઇમ નંબર થિયોરેમ, એ નથી કહેતો કે 1 અબજમી અવિભાજ્ય સંખ્યા કઈ છે, પણ એ કહે છે કે 1 અબજ સુધીમાં આશરે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ હશે. અને આ અંદાજ ગજબનો સચોટ છે.
અચ્છા,
એટલે ગણિતમાં ચોકસાઈ તો છે જ, પણ સાથે સાથે ઉપયોગી અંદાજ કાઢવાની પણ જબરદસ્ત શક્તિ છે.
એટલે ચોકસાઈ જ સર્વસ્વ નથી. આ ખરેખર ગણિત વિશેની મારી સમજ બદલી રહ્યું છે. સારું, આખા પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય વિષયો કે સંદેશાઓ તારવી શકીએ શ્રોતાઓને યાદ રહે એવા?
મને લાગે છે કે 5 મુખ્ય સંદેશાઓ છે. પહેલું, ગણિત એટલે પેટર્ન અને અમૂર્તતા. ગણિતનું હાર્દ છે પેટર્ન શોધવી અને બિનજરૂરી વિગતો કાઢીને મૂળ માળખું સમજવું.
અને આ રોજિંદા જીવનમાં પણ કામ લાગે, ખરું ને? કોઈ સમસ્યાનું મૂળ સમજવા.
બિલકુલ. બીજું, ગણિત એક માનવીય અને રચનાત્મક પ્રવૃત્તિ છે. એ મશીન જેવું નથી, એમાં કલ્પના છે, અંતસ્ફૂરણા છે, સૌંદર્ય છે.
હા, કલા જેવું.
ત્રીજું, પુરાવો એટલે માત્ર સત્ય નહીં, પણ સમજણ. આપણે વાત કરીએ એ શા માટે સાચું છે એ સમજાવે છે, મૂળ કારણ સુધી લઈ જાય છે.
ચોથું,
ગણિતમાં એકતા અને જોડાણ. અલગ અલગ લાગતા ક્ષેત્રો પણ અંદરથી જોડાયેલા છે. એકનો વિચાર બીજામાં કામ લાગે,
જેમ જ્ઞાનના બધા ક્ષેત્રો જોડાયેલા છે.
બરાબર. અને 5મું, અમૂર્તતાની અણધારી ઉપયોગીતા. ઘણીવાર સાવ અમૂર્ત લાગતા ગાણિતિક વિચારોના જ પાછળથી જબરદસ્ત વ્યવહારિક ઉપયોગો મળે છે, પેલી અનરીઝનેબલ ઇફેક્ટિવનેસ.
હા, જેમ કે નંબર થિયરી અને ક્રિપ્ટોગ્રાફી. આ મૂળભૂત સંશોધનનું મહત્વ બતાવે છે.
એક્ઝેક્ટલી.
આ બધા મુદ્દાઓ ખરેખર ગણિતને એક નવા જ પ્રકાશમાં રજૂ કરે છે. પુસ્તકમાંના કેટલાક વિચારો એટલા ધારદાર છે ને કે યાદ રહી જાય. આપણે એમાંથી કેટલાકની વાત કરી પણ ખરી. ચાલો ફરી એકવાર એ મુખ્ય વિચારો યાદ કરીએ.
પહેલો અને મારા મતે સૌથી મુખ્ય, ગણિત સંખ્યાઓ, સમીકરણો, ગણતરીઓ કે અલ્ગોરિધમ્સ વિશે નથી, તે સમજણ વિશે છે.
એકદમ સચોટ. સાધન કરતા સાધ્ય વધુ મહત્વનું.
બીજો વિચાર, એક ગાણિતિક પદાર્થ તે છે જે તે કરે છે.
એ મેથેમેટિકલ ઓબ્જેક્ટ ઇઝ વોટ ઇટ ડઝ.
હા, એની ઓળખ એના ગુણધર્મો અને વર્તનથી. આપણે સંખ્યાઓના ઉદાહરણથી સમજ્યા.
અને ત્રીજો, પોઈન્ટ કર્યા વાળો, ગણિત એ જુદી જુદી વસ્તુઓને એક જ નામ આપવાની કળા છે.
એટલે પેલું ટિકટેકટો અને મેજિક સ્ક્વેરવાળું ઉદાહરણ.
હા, અમૂર્તતાની શક્તિ. જુદી જુદી દેખાતી વસ્તુઓ પાછળની એક જ સંરચનાને પકડીને એક નામ આપવું, એનાથી જ્ઞાન કેટલું સઘન અને શક્તિશાળી બને.
આ બધી વાતો સાંભળીને બુદ્ધિને કસરત મળે છે, નવો દ્રષ્ટિકોણ ખુલે છે. પણ હવે એક વ્યવહારુ સવાલ. જે લોકો ગણિતજ્ઞ નથી, જેઓ રોજિંદા કામકાજમાં વ્યસ્ત છે, શું એમના માટે પણ આ ગાણિતિક વિચારસરણીના કોઈ નક્કર ફાયદા છે? આ બધી અમૂર્ત વાતો જીવનમાં ખરેખર કામ લાગે? ચોક્કસપણે. મને તો લાગે છે કે આના ફાયદા ગણિતના ક્લાસરૂમ કરતાં પણ વધારે છે. પહેલું, વધુ સારી સમસ્યા નિવારણ, બેટર પ્રોબ્લેમ સોલ્વિંગ. પેલી ગોવર્સની અમૂર્ત પદ્ધતિ, મતલબ સમસ્યામાંથી ફાલતુ વિગતો કાઢીને મૂળ માળખું સમજવું.
એ તો ગમે ત્યાં કામ લાગે, બિઝનેસમાં, અંગત જીવનમાં.
બરાબર. બીજું, મજબૂત વિવેચનાત્મક વિચારસરણી, સ્ટ્રોંગર ક્રિટિકલ થિંકિંગ. ગણિત આપણને ચોકસાઈ, સ્પષ્ટતા, તર્ક પર ભાર મૂકતા શીખવે છે.
એટલે આપણે કોઈની દલીલ હોય કે વોટ્સએપ મેસેજ હોય એનું વધુ સારું વિશ્લેષણ કરી શકીએ.
હા, તર્કદોષ પકડી શકીએ. ત્રીજું, જટિલ દુનિયાની સમજ. ગણિત બતાવે છે કે કેવી રીતે સાદા નિયમોથી જટિલ પરિણામો આવી શકે.
એનાથી આપણને આપણી આસપાસની જટિલ સિસ્ટમ્સ, જેમ કે શેર બજાર, ટ્રાફિક, એ સમજવામાં મદદ મળે,
ભલે આપણે એનું મોડેલ ન બનાવીએ. ચોથું, નવીનતા અને સર્જનાત્મકતા, ઇનોવેશન એન્ડ ક્રિએટિવિટી. ગણિતનો ઇતિહાસ જ એવા લોકોથી ભરેલો છે જેમણે જૂની માન્યતાઓને પડકારી.
એટલે પ્રશ્ન પૂછવાની વૃત્તિ કેળવાય.
હા, અને એ કોઈપણ ક્ષેત્રમાં નવીનતા માટે જરૂરી છે. અને પાંચમું, બૌદ્ધિક આત્મવિશ્વાસ, ઇન્ટેલેક્ચ્યુઅલ કોન્ફિડન્સ. જ્યારે સમજાય કે ગણિત ડરામણું નથી પણ માનવ મનની જ તાર્કિક રચના છે, ત્યારે આપણો આત્મવિશ્વાસ વધે છે. લાગે કે આપણે જટિલ વસ્તુઓ સમજી શકીએ છીએ.
ખરેખર આ ફાયદાઓ જોતા લાગે છે કે ગણિતની સાચી સમજ કેળવવી એ દરેક માટે ઉપયોગી છે. આખી ચર્ચામાંથી મારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટી વાત એ રહી કે ગણિત શુષ્ક નથી. એમાં કલ્પના છે, સૌંદર્ય છે, માનવીય સ્પર્શ છે. ગણિતજ્ઞ પણ કલાકારો જેવા હોઈ શકે, અમૂર્ત દુનિયામાં સંવાદિતા શોધતા. આ જાણવું ખૂબ પ્રભાવશાળી હતું.
અને મારા માટે પેલી અમૂર્ત પદ્ધતિની શક્તિ અને પેલું ટિકટેકટો અને મેજિક સ્ક્વેરવાળું ઉદાહરણ, એ સૌથી યાદગાર રહ્યો. કેવી રીતે બે સાવ અલગ દેખાતી વસ્તુઓ પાછળ એક જ તાર્કિક સત્ય હોય, આ ખરેખર દૃષ્ટિકોણ બદલી નાખે છે. સાબિત કરે છે કે ગણિત એટલે ખાલી ગણતરી નહીં, પણ ઊંડાણમાં રહેલી પેટર્ન અને સત્યને ઉજાગર કરવાની ભાષા.
તો આજના આ મનોમંથન પછી ચાલો શ્રોતાઓ માટે એક નાનકડો વિચાર મૂકીએ. આવતા અઠવાડિયા દરમિયાન જ્યારે પણ કોઈ જટિલ પરિસ્થિતિ આવે, કોઈ ગૂંચવાયેલી સમસ્યા, કોઈ નિર્ણય લેવાનો હોય, એક ક્ષણ થોભીને વિચારજો. શું તમે એ પરિસ્થિતિની ઉપરછલ્લી વિગતોથી પર જઈ શકો? એની અંદર રહેલી મૂળ સંરચના કે પેટર્નને ઓળખી શકો? એની અમૂર્ત પદ્ધતિ શોધી શકો? કદાચ તમને પણ સર ટિમોથી ગોવર્સની જેમ કોઈ આહા ક્ષણ મળી જાય, જે તમને એ પરિસ્થિતિને સાવ નવા જ દૃષ્ટિકોણથી જોવામાં મદદ કરે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.